just so with the car. શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ મહોત્સવમાં આજે ચોથો દિવસ કેવળ જ્ઞાન કલ્યાણક તરીકે આપણે વિચાર કરીએ. એમને કેવળ જ્ઞાન તો વૈશાખ સુદ દસમે રુજુવાલિકા નદીને તીરે એમને થયેલું, પણ જાણે આજે થયું હોય એવી ભાવનાથી આપણે કરીએ છીએ. જેમ ગઈકાલે દીક્ષાનું આપણે કર્યું હતું, કેટલા વર્ષ પહેલા હશે એ 2541 નિર્વાણના, અને એ પહેલા 42 એટલે 2583 વર્ષ પહેલાની વાત છે. એવી જ રીતે 2541 અને આ કેટલા 30 વર્ષ, કારણ કે 42 વર્ષે થયું અને 72 વર્ષનું આયુષ. તો એ રીતે 2571 વર્ષ પહેલા રુજુવાલિકા નદીને તીરે એમને કેવળ જ્ઞાન થયું. 12 વર્ષની આરાધના કરી અને છેલ્લે ક્ષપક શ્રેણી પર આરોહણ. કેવળ જ્ઞાન થતા કેટલી પ્રકૃતિનો નાશ થાય છે? 63 પ્રકૃતિનો, 4 ઘાતી કર્મ છે. અને એમાં ઘાતી કર્મની કેટલી પ્રકૃતિ છે? 47, અને બીજી 16 પ્રકૃતિ છે એ અઘાતીની. એમ કરીને દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં પણ જે માલામાં બોલે, 14 કર્મ કી 63 પ્રકૃતિ નાસી જીતે અષ્ટાદશ દોષરા, એમાં ભલે એમ લખ્યું છે કે 4 કર્મની 63, 4 ઘાતી કર્મની 63 ના, 4 ઘાતી કર્મની તો કેટલી છે? 47 છે. આ તો બીજી પછી અઘાતી કર્મની 16 છે એમ ગણીને, જયારે એમને એક સાયિક સમ્યક દર્શન થયું હતું ત્યારે કેટલી પ્રકૃતિનો નાશ થયો હતો? 7 પ્રકૃતિનો, આપણે કાલે લીધું હતું એમાં. અને એના પછી એમને બીજી 36, એના પછી બીજી પ્રકૃતિ છેલ્લે સૂક્ષ્મ લોભ નાશ પામે, અને 47 પ્રકૃતિ એ ઘાતી કર્મની અને 16 બીજી અઘાતી, એમ કરીને 63 પ્રકૃતિનો નાશ થાય ને એમને કેવળ જ્ઞાન. શુકલેશ્યાનું ધ્યાન નિધારા, ક્ષપક શ્રેણી અને એમાં શુક્લ ધ્યાન. શુક્લ એટલે ઉજ્જવળ, પવિત્ર. જેમ એક શુકલેશ્યા હોય છે તો એક કસાયની મદ્દતાની ઉત્કૃષ્ટતા, અને એનું પણ દ્રષ્ટાંત આવે છે ને. શુકલેશ્યા માટેનું એક શું આવે છે? ઝાડ, જાંબુનું ઝાડ છે. એક જણને જાંબુ ખાવાના મન થયા, એ શું કરે છે? આખું ઝાડ કાપીને જાંબુ ખાવા બે ચાર, અને આખું શું કરે છે? ઝાડ. એ તો શું કહેવાય? કૃષ્ણ લેશે, ખરાબમાં ખરાબ અશુભ. 3 પાપની અને 3 પુણ્યની, નીલ, કાપોત અને કૃષ્ણ, એ અશુભ લેશે. પીત, પદ્મ અને શુક્લ, આ જીવના પરિણામને રંગ સાથે સરખાવી નાખી વાત લીધી છે. અને એટલા માટે છે ને કસાય રંજિત પરિણામ. તો એ શુકલ લેશા એટલે કે કસાયની મદતાની ઉચકતા, કે જે જાંબુ ખાવા છે તો મારે જાંબુ જ ખાવા છે, નીચે પડેલા છે સારા છે, લઈને ધોઈને હું ખાય. તો એ અહીંયા શુકલ લેશા એ જુદી વાત છે, અને આ તો શુકલ ધ્યાન. એ પણ 4 પ્રકારનો હોય. અહીંયા એ શુકલ ધ્યાનની કરીને ધારામાં એ 4 અઘાતી ઘાતી કર્મનો નાશ કરીને અનંત ચતુષ્ટય સહિત ભગવાન બિરાજમાન થાય છે. અને એમના કેટલા ગુણ કહેવાય છે? 46. 46 બધા માટે નથી, આ તો ખાસ તીર્થંકરને અનુલક્ષીને કે એમાં 10 તો કેવા હોય છે? જન્મથી હોય છે. 10 પછી કેવળ જ્ઞાન થતા થાય. 14 દેવકૃત અતિશય હોય. 8 પ્રાત્ય, આઠ પ્રાતિહાર્ય તો સામાન્યપણે મંદિરમાં જોવા મળતા હોય છે. ભગવાનનું સિંહાસન હોય, પાછળ શું હોય? ભામંડલ ને અશોક વૃક્ષ. ઉપર શું હોય? છત્ર. બાજુમાં શું હોય? ચામર. બીજું શું હોય? દેવ દુદુંબી હોય, પુષ્પ વૃષ્ટિ હોય અને દિવ્ય ધ્વનિ. એ પ્રકારે આઠ એ પ્રાતિહાર્ય અને એ સાથે 18 મહાદોષથી રહિત હોય. ક્યારે પણ એ ભગવાનને ક્ષુધા ત્રસા હોય, એમને ક્યારેય ઉપસર્ગ આવી પડે, એમને વિસ્મય હોય, ચિંતા હોય એવું ન હોય. એનું કારણ છે કેવી રીતે એમને ક્ષુધા ત્રસા કેમ ન હોય? આયુષ લાંબુ હોય, કરોડ પૂર્વનું આયુષ સિમંદર ભગવાનનું, અને એમને આટલા વર્ષો સુધી ક્ષુધા ત્રસા ન હોય તો શરીર કેમ ટકી શકે? એમાં ક્ષુધા અને ત્રસાઈ કોની નિશાની છે? એ પીડાની નિશાની છે. કોઈ કહે ને મને ભૂખ લાગી છે, તો ભૂખની પીડા હોય કે ભૂખનું સુખ હોય? ભૂખનું જો સુખ હોત તો કોઈ ભોજન સુધી પહોંચત નહીં. પણ ભૂખની શું છે અંદરમાં? આમ બહારમાં ભાષામાં પણ શું? જઠરાગ્નિ. શું એનો શબ્દ આપ્યો છે? અગ્નિ જેવું. ભૂખ લાગે એને શું કહેવાય? એપીટાઈટ કે ને એને ગુજરાતી શબ્દ શું કહેવાય? જઠરાગ્નિ. તો એ અગ્નિ જેવું છે, એ આપણને દુઃખદાયક છે, પીડાદાયક છે, અને પીડાદાયક દુઃખદાયક હોવાથી તો વિષય ગોતવા જઈએ છે. તો ભગવાન એક બાજુ એને કેવા કેવા ભગવાનને અનંત ચતુષ્ટયમાં શું એક અનંત સુખ, અને બીજી બાજુ શું કેવું એમને? ભૂખ લાગે છે, ત્રસા લાગે છે, તે તો પીડા થયું, દુઃખ થયું, પૂર્ણ સુખ ન થયું. એ સુંદર વર્ણન નિયમસારમાં છે, છઠ્ઠી ગાથામાં. એ 18 દોષ કેમ છે અને ભગવાનને કેમ નથી, એ આખી સુંદર. તો કે કેવી રીતે શરીર કે આહાર ભગવાનને આહાર હોય છે, હોય ભગવાનને? અરિયન ભગવાન, અરિયન ભગવાનને આહાર હોય કે નિરા ન હોય ને આહાર ન હોય ને? અરે આહાર એક કવલા આહાર ન હોય, પણ કર્મ આહાર, ન કર્મ આહાર એ હોય છે બધા એમને. કે એવા જ જગતમાં પરમાણુ આવીને શરીરમાં પરમી જાય છે કે શરીર કરોડ પૂર્વનો આયુષ હોય તો એવું નેવું દે. એ પુન્ના સાતાના એના ઉદય છે, જગતમાં ઉત્કૃષ્ટ સાતાના પરમાણુ ત્યાં આવીને હોય છે. એને આપણી જેવું પરમ ઔદારિક શરીર, સફેદ લોહી હોય, પડછાયો આવે નહીં, પરસેવો થાય નહીં, એ કઈ જુદું આપણે કલ્પના કરીએ એવું એ નથી. તો ભૂખ ને તૃષ્ણા નથી. એ કોની વાત એક દેખાડી? રાગ દ્વેષ નથી, પીડા નથી, એ પૂર્ણ સુખી છે. સાથે બીજું ભગવાનને શું ન હોય? ક્યારેક ચિંતા કે આશ્ચર્ય વિસ્મય એવું થતું હશે ને, કેમ ન હોય? અરે જેને ચિંતા અને વિસ્મય અથવા આશ્ચર્ય સરપ્રાઈઝ કોઈ શું સૂચવે છે? જ્ઞાનની અપૂર્ણતા. પૂર્ણ જ્ઞાન નથી એટલે તો ચિંતા છે, હવે શું કાલે શું થશે. અને અચાનક જાણે થયું, અરે યાર અચાનક તમે આવ્યા, એ શું સૂચવે છે? એને ભવિષ્યના જ્ઞાનનો અભાવ છે. તો જ્યાં કેવળ જ્ઞાનમાં કાંઈ જ બાકી, કાંઈ જ એટલે કાંઈ છે એટલે શું? પોતાનું તો નહીં, જગતના બધા જીવોનું. બરોબર, પોતાનું તો બધું જ ખબર. અરે પોતાનું ખાલી ભવિષ્ય નહીં, ખાલી ભૂતકાળ નહીં, બધા જીવોનું પણ નહીં, અરે જગતના કોઈ પણ પદાર્થનું, ખાલી વર્તમાનનું નહીં. એક શું ગેવડનાનું એક સામર્થ્ય હશે ફરીથી એક વિચારવા જેવું છે. જીવના અનંત ગુણમાંથી એક જ્ઞાન ગુણ, અને જ્ઞાન ગુણમાંથી એની એક પર્યાય, અને એનું સામર્થ્ય શું? ગુરુદેવજીએ વર્ષો પહેલા એક બહુ સુંદર એ ન્યાયથી કર્યું, જગતને સિદ્ધ કરવા માટે એક કેવળ જ્ઞાનની પર્યાય ઇનફ છે. જગતના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે, કારણ કે એક કેવળ જ્ઞાનની પર્યાયનો આખો વિષય છે. લોકાલોક છે, અનંત દ્રવ્યો છે, એનું ક્ષેત્ર છે, એના ભૂત વર્તમાન ભવિષ્ય પર્યાયો છે, અને અનંત ગુણરૂપ એનો ભાવ છે. આજ અસ્તિત્વ હોય ને દરેકનું, દરેક પદાર્થનું અસ્તિત્વ કેવી રીતે હોય? દ્રવ્ય રૂપે હોય, ક્ષેત્ર રૂપે હોય, કાળ રૂપે હોય અને ભાવ. આવા અનંતે અનંત બધા જ પદાર્થોનું ચાર રૂપનું અસ્તિત્વ એ કોણ જાણે છે? એક આત્મા, એનો એક ગુણ અને એની એક પર્યાય. અરે કેવળ જ્ઞાનમાં જો ન જણાતું હોત તો એને કેવળ કેવળ માત્ર જ્ઞાન કેમ કહેવાય? તો ઉલટાનું જ્ઞાન સાથે અજ્ઞાન પણ હોત. એક બહુ ફરીથી, પૂર્ણતા કોને કહેવાય? વિષયની જ્યાં પૂર્ણતા અલ્પકાળમાં, એનું નામ પૂર્ણતા કહેવાય. વિષયની અલ્પકાળમાં, વિષય કેવો છે? ત્રણ કાળ ત્રણ લોક, અને અલ્પકાળમાં એટલે એક સમયમાં. પૂર્ણ વિષયને જાણવા માટે કાળનો ખંડ કરવો પડે તો એ જ્ઞાન અધૂરું હશે. વિષય કેવો છે? એક સાથે પૂર્ણ છે કે ભૂત ભવિષ્યની પર્યાયો નથી? નથી ને ભૂત ભવિષ્યની પર્યાયો છે. ભૂતકાળની તો ગઈ એટલે ભૂલી જવાની, અને ભવિષ્યની તો આવી નથી. શું છે? ખાલી એ કાલ ગુરુદેશે આવ્યું તો શું લીધું તું? હું કેવો છું? સિદ્ધ સ્વરૂપી છું, અર્યન સ્વરૂપી છું, નહી સ્વભાવ અપેક્ષાએ ગુણથી હું કેવો છું? સિદ્ધ સ્વરૂપી છું. અરે ગુણથી નહીં, અરે મારી ભવિષ્યની પર્યાયો અર્યંત અને સિદ્ધ રૂપીની વર્તમાનમાં પડી છે. ગુણ તો છે, સ્વભાવ શક્તિ સામર્થ રૂપ તો છે કે નહીં એવો ભરોસો નથી. કને ખબર ભવિષ્યમાં અર્યંત સિદ્ધની દશા થશે કે થશે કે? સાધના હોય અને નિસંગતા ન આવે તો સાધનાનું ફળ શું? જ્ઞાન થયે પણ હજી જો શંકા રહે તો અજ્ઞાન દશામાં શંકા હતી, અનિશ્ચિતતા ને અજ્ઞાનતામાં શું હોય? નિર્ણય કોઈ સંકેત પણ હોય તો અજ્ઞાનમાં શંકા હોય, અને જ્ઞાનની સાધના થાય અને જો શંકા હજી રહે તો જ્ઞાન થયાનું સામ ફળ શું છે? સાધના જીવને નિશંક બનાવે છે. કે આ પૂજ્ય બેનસીને સમ્યક દર્શન થયું તો શું એમને કયો શબ્દ વાપરતો? નહી, આ આત્માને પરિભ્રમણનો સંસારનો કિનારો. સેનાથી આ સાધનાનું ફળ નિશ્ચિતતા. તો એ અહીંયા ફરીથી કે એ ભગવાનને જ્ઞાન, જેમ રાગનો અભાવ છે તો આનંદની પૂર્ણતા છે, એમ જ્ઞાનની પૂર્ણતા હોવાથી, સર્વજ્ઞપણું હોવાથી એમને હવે કોઈ આશ્ચર્ય હોય, ચિંતા હોય ભવિષ્યની, એ કોઈ હોતું નથી. એ સિવાયના બીજા બધા 18 મહાદોષોથી એ ભગવાન એ રહિત થયા, અને એમને આજે ખરેખર મહાવીર તીર્થંકર અરિહંત પરમાત્મા ભગવાન ક્યારે કહેવાય? એ કેવળ જ્ઞાનની દશા થઈ ત્યારે. આપણે બાળપણમાં કહીએ બાળ તીર્થંકર ને એ બધું તો એક શું છે? એ ભાવિ નૈગમ નૈથી છે. બાકી ખરેખર તો અર્યંત તીર્થંકર પણ ક્યાં? તીર્થંકર પ્રકૃતિનો ઉદય ક્યારે આવ્યો? એ કેવળ જ્ઞાન થતા આવે છે. અને એ પણ ગુરુદેશી કહેતા કેવળ જ્ઞાન એ તીર્થંકર પ્રકૃતિ બંધાણી, એમાં જીવને ફાયદો શું? શું ફાયદો? અરે બંધાણી તેનો અર્થ કે એને નિશ્ચિત હવે બે ભવ કરવા પડશે. પંચકલાણક વાળા તીર્થંકર ની વાત છે, ભરત ક્ષેત્ર એરાવતમાં. મહાવીદેવમાં તો 2, 3 અને 5 કલ્યાણક વાળા. અહીંયા આપણે ભરતની વાત કરીએ કે એના નિશ્ચિતપણે તીર્થંકર પ્રકૃતિ એ બાંધી તો એ ભવે તો નહીં થાય મોક્ષ, અને એના પછી એમને મનુષ્યમાંથી સીધા મનુષ્ય થશે એવું પણ નથી, સ્વર્ગમાં ને ત્યાંથી. તો બે ભવ વધી ગયા. અને બીજું, એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય ક્યારે આવશે? વિતરાગ થયા પછી ઉદય આવવાનો છે. એમાં ને એ ઉદયથી, તીર્થંકર પ્રકૃતિના ઉદયથી શું થવાનું છે? કેવળ જ્ઞાન થવાનું છે. પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિએ શું નક્કી કર્યું? કેવળ જ્ઞાન નક્કી કર્યું ને? ફરીથી તીર્થંકર પ્રકૃતિ જેણે બાંધી એનો નિશ્ચિત શું છે? કેવળ જ્ઞાન મોક્ષ નક્કી ને તીર્થંકર પ્રકૃતિ એ શું નક્કી કરાયું, શું કરાયું? પ્રવચન સારમાં આવે છે, પુણ્ય ફલા અરંતા આવી ગયું ને, જોકે 45 ગાથા એટલે આપણે બહુ આગળ વધી ગયા, આવે છે 45 ગાથા, પુણ્યના ફળમાં અરિયંત થવાય છે, બરોબર છે કે નહીં? બીજા નહીં, કુનકુન આચાર દે કીધું, હવે તો માનશો કે નહીં? જો એમાં લખ્યું છે, અરંત ભગવંતો પુણ્યના ફળ, જે પુણ્ય ફલા અરહંતા, મૂળ કુંકન આચાર્ય દેવનો શબ્દ શું છે, એનો અર્થ શું છે? પુણ્યના ફળમાં એ કેવા થયા? અરિયંત થયા છે. એ તો આપણને બહુ આવડે કે આપણને જે આપણા અભિપ્રાય અનુકૂળ નહીં એને કહી દે ઇતને વ્યવહારનું કથન, આપણને ગમતું હોય એવા નામ શું કેવું? અરે જો એમાં આખું છે, એની બહુ સુંદર વાત છે કે પુણ્યના ફળમાં અરિયંત નથી, અરે ઉલટાનો પુણ્યનો અભાવ કર્યો, છઠ્ઠા ગુણસ્થાનના મહાવ્રતનો વિકલ્પનો અભાવ કર્યો, અરે દસમા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક રાગનો પણ અભાવ કર્યો, તો કેવળ જ્ઞાન થયું. તો એનું એનાથી મળ્યું કે એના અભાવથી મળ્યું? તો આ શબ્દો શું છે? પુણ્ય ફલા, કે એ પ્રકૃતિના ફળ રૂપે સમવસણ આદિ સંયોગ મળશે. રાગનું તાકાત નથી, રાગના નિમિત્તે બંધાયેલ કર્મ પ્રકૃતિનું સામર્થ નથી કે કેવળ જ્ઞાન જેવી સ્વભાવ દશાને આપે. એ શેમાં નિમિત્ત બનશે? સંયોગમાં. તીર્થંકર પ્રકૃતિએ કેવળ જ્ઞાન નિશ્ચિત નથી કર્યું, સંયોગ નિશ્ચિત કર્યા છે. એ તીર્થંકર પ્રકૃતિ આવું બધું કોણ વિચાર કરે? આ બધું નહીં આજ આવ્યું, આ બધી માથાકોટ બધું શું કરે એને કરતા આજે ઘણું બધું એક એક બોલ લીધા હતા ને, ઘર ને મકાન ને પછી પૈસા ને બધું જ, બધી એક એક વાત, એક એક વાતના ગુરદેશી ખુલાસા કરે. ભૂતકાળના સંબંધ હશે એટલે અત્યારના સંબંધ થાય, પતિ પત્ની રૂપે કોઈ લેવા ને કોઈ દેવા, કેટલા શબ્દોથી એ ક્યાંના ને તું ક્યાંનો, આ શરીર તો મારું કે નહીં, ડાંગે માયરા પાણી, એમ બે ભાઈઓ જુદા ના પડે ને. અરે ક્યાં સુધીનો ખુલાસો? એનો આત્મા જુદો, એના શરીરના રચકણ જુદા. અરે એક જ શરીરના બે રચકણો પણ જો જુદા છે તો તારે ને એને શું સંબંધ હોય? ખરેખર મૂળ પાયામાં સ્વ શું છે અને પર શું છે, એ ભિન્નતાનો ભાવ ખ્યાલમાં નથી આવ્યો. ભિન્નતાના શબ્દો છે, ભિન્નતાનો વિકલ્પ છે, ભિન્નતાનું ધારણા જ્ઞાન છે, પણ ભિન્નતાનો ભાવ નથી. અરે ભિન્નતાનો ભાવ ખ્યાલમાં આવે ને હજી એકત્વ ને મમત્વ રહે તો ભિન્નતાનો શું ભાવ? એવી ને એવી એકત્વ બુદ્ધિ પડી રહે છે, છે કે નથી? કોને કોને? બીજાની વાત ન કરી, આપણે આ કરીને પણ હજી એવું ને એવું એકત્વ જો પોસાતું હોય, એવું ને એવું મમત્વ છે, તો ભિન્નતાનો ભાવ શું ખ્યાલમાં આવ્યો? તો અહીંયા ફરીથી પુણ્યના ફળમાં અરિયંત પણ નથી. ફરીથી પ્રકૃતિનું સામર્થ્ય શું? અને એ તીર્થંકર પ્રકૃતિ શેમાં આવે? ક્યાં કર્મમાં? નામ કર્મ. નામ કર્મ શેમાં આવે? ઘાતી કે અઘાતીમાં? તો અઘાતીની જે કર્મો છે ને એની પ્રકૃતિ, એનું એમના ફળમાં શું મળે? સંયોગ. ઘાતી કર્મ ને એની પ્રકૃતિ શેના? જીવના પરિણામ સાથે નિમિત્ત નિમિત્ત. અને અઘાતી છે એ બધી શેમાં હોય છે? સંયોગ. તો એ તીર્થંકર પ્રકૃતિ તો નામ કર્મની છે અને એનાથી તો સંયોગ મળવાનો. ક્યારે પણ એમ ન વિચારવું કે એ તીર્થંકર પ્રકૃતિએ મારું કેવળ નામ નિશ્ચિત કર્યું નહીં, એનું શું નિશ્ચિત કર્યું છે? સંયોગ. તો એ અરિયન ભગવાન હોય. એક બાજુ એમ કેવું કે 148 પ્રકૃતિ છે, એમાં ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ કઈ? તીર્થંકર નામ કર્મ. તો તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો ઉદય આવે, પરમ ઔદારિક શરીર હોય, અને પછી એમાં કેવું, એમને ભૂખ લાગે ને ત્રસા લાગે, તો એ પુણ્યની પ્રકૃતિને. દેવ પર્યાયમાં પણ કદાચ ઈચ્છા થાય તો કંઠમાંથી અમૃત જરે, અને એની જગ્યાએ ભગવાનને ભૂખ લાગે, ભગવાનને રોગ થાય. થયો તો ને રોગ 6 મહિના સુધી કેવો થયો તો? લોહીખંડ. અને પછી એની આહાર લેવા માટે શું કર્યું? નહીં, રેવતી રાણી છે એ મનુષ્ય માટે નહીં, ઘોડા માટે જે બનાવ્યો એ વિચારવા જેવું છે. ક્યાં વિપરીતતા, જેના જે અભિપ્રાય એની પાસે. પણ જીવનમાં એક વિચારવા જેવું છે. એક બાજુ બે પ્રકાર, અરિહંત પણું અનંત સુખ એક વાત, તીર્થંકર પ્રકૃતિ ઉત્કૃષ્ટપણે પુણ્ય પ્રકટ બે, અને છતાં શું છે આવા અસારતાનું અને આવું દુઃખનું પણ. તો એ અહીંયા તો આપણે લેવું છે કે જેમ અંદરમાં પૂર્ણતા વિતરાગતાની અને જ્ઞાનની થઈ તો બહારમાં પણ એવો જ યોગ હોય છે કે એની એવી અસારતાનો ઉદય ક્યારે હોઈ શકે નહીં. તો એ પરમાત્મા અરિહંત તીર્થંકર મહાવીર પરમાત્મા એ કેવળ જ્ઞાન પાયમાં અને એ અરિહંતપણે. વાત પછી આગળ શું ચાલી? સામાન્યપણે શું હોય છે? તીર્થંકર કેવળ જ્ઞાન પામે, ઇન્દ્રની આજ્ઞાથી કુબેર શું કરે? સમોસણની રચના કરે. જીવો સાંભળને, સમોસણની રચનામાં પણ કેટલા દિવસ લાગ્યા હશે? આવો મહા મોટો બાંધવા માટે કેટલા દિવસ લાગ્યા હશે? કમસે કમ કેટલા દિવસ? ભલે બધું ત્યાં મશીનરી ઓટોમેટિક બધું થાય તો કેટલા દિવસ લાગ્યા? એનો પણ ગુરુદેવજી સરસ વાત, ગમે તેવો બાયમાં પુણ્યશાળી હોય, બાયમાં એનો મેલ બનાવવા માટે શું થશે? એને થોડો ટાઈમ લાગશે. અરે તને કેવળ જ્ઞાન રૂપી મેલ પરણતીમાં પ્રગટ કરવો હોય તો એક સમયમાં આખું કામ, અથવા આખો મોક્ષ માર્ગ લઈએ તો અસંખ્ય સમય. એવો કોઈ જાદુ છે કે અહીંયા બનાવી દે ગમે એટલી ઓટોમેટિક મશીનરી બધું શું છે? અરે સંયોગની રચના એ કાળ આધીન અને નષ્ટ થવાની છે, અને આ પુરુષાર્થ આધીન રચના કેવી છે? સાદી અનંતકાળ રહેવાની. એવી કઈ પૂતગલની રચના હશે કે સદા રહેતી હશે? સામાન્યપણે આપણે કહીએ મેરુ પર્વત કેવો છે? અરે એમાં પણ સ્કંદો આવજા, એ તો બહાર થી આપણને એકનો એક છે, બાકી એ પણ. તો અહીંયા એક પરણતીની આખી રચના, તો એ પુરુષાર્થથી કેવળ જ્ઞાનની રચના થઈ, અને પુણ્ય છે તો 12માં સમોસણની રચના થાય. તો એ પુણ્ય ફલારંતમાં, તેમાં 12 સભા હોય અને 8 ભૂમિ હોય. પહેલી ભૂમિ આપણે લીધું તું, પહેલી ભૂમિ શેની હોય? જીન મંદિરોની. બીજી કઈ હોય? ખાઈની હોય. એના પછી એના જુદા જુદા વનલતાઓ હોય છે, પછી ધ્વજ ભૂમિ હોય છે, પછી 12માં સ્તૂપ હોય છે, છેલ્લે સભાની હોય છે. આ રીતે 8 ભૂમિ હોય છે, અને એ સભાની અંદર 12 4 જાતના દેવ, 4 જાતની દેવી, મુનિરાજ હોય, અર્જિકા હોય, મનુષ્ય એટલે શ્રાવક અને તિર્યક. એ રીતે 12 સભા ચારે બાજુ હોય, 3 વચ્ચે પીઠિકા હોય, એના ઉપર પણ કમળાસન સિંહાસન, એના ઉપર પણ ભગવાન કેવી રીતે બિરાજે? 4 આંગળ. એ શું સૂચવે છે? પુણ્યનો યોગ છે, પણ સ્વયં એનાથી અલિપ્ત છે. એ અંતરિક્ષ પણ એ વિતરાગ દિગંબર માર્ગમાં છે કે એનાથી પણ અલિપ્ત હોય. અને 8 પ્રાતિહાર્ય આ એક સેના માટે છે કે જો પુણ્યમાં પણ ખામી હશે તો અંદરમાં પવિત્રતાની પૂર્ણતા નહીં હોય. બેનો શું છે? સહજ શું સમય છે? પુણ્ય હશે તો પવિત્રતા નહીં, પવિત્રતાની પૂર્ણતા હશે તો બાયમાં પુણ્ય પણ એવા જ પૂર્ણ હશે. અને ભગવાનની દિવ્ય ધ્વનિ સમોસણ રચાણું, જીવો સાંભળવા આવ્યા, ધ્વનિ છૂટી નહીં. શું કામ નહીં? પાત્ર નહોતા, વાણી ઝીલનારા પાત્ર નહોતા. પાત્ર જીવ હતા, પણ ઉત્કૃષ્ટપણે ગણધર જે ઝીલે એ પ્રકારે નહોતો. પાત્ર તો બીજા હોય છે, પણ ગણધર એ કેવા છે? ઉત્કૃષ્ટપણે ઝીલનારા એ નહોતા. કેટલા દિવસ સુધી? 66 દિવસ. કેવળ જ્ઞાન થયું વૈશાખ સુદ દસમે, અને વાણી છૂટી અષાઢ વદ, આપણા માટે શાસ્ત્ર પ્રમાણે શ્રાવણ વદ એકમ. અને ક્યાં છૂટી હતી? વિપુલાચલ પર્વત, જે સૈનિક રાજાની રાજધાની રાજગરી ત્યાં પર્વત ઉપર, અને એ દિવસ શું ગણાય છે કે ખરેખર અત્યાર સુધી પાર્શ્વનાથ ભગવાનનું શાસન હતું, હવે એ કોનું શરૂ થયું? મારે તો એ આપણે અહીંયા એ રીતે તો ફરીથી ભગવાને એ 8 પ્રાતિહર હતા એમના બીજા 34 અતિશય. નિયમસારમાં આર્યન ભગવાનની વ્યાખ્યામાં કઈ ગાથા છે? આર્યન ભગવાનની વ્યાખ્યા નિયમસારમાં ઘનઘાતિ કર્મ વિહીન ને 34 અતિશય છે, એ 71 નંબરની વ્યવહાર ચારિત્ર અધિકારમાં છે. આખા પાંચેય પરમેષ્ટિની એક એક ગાથા છે. નિયમસારનો ચોથો અધિકાર વ્યવહાર ચારિત્ર અધિકાર 71 થી 75 પંચ પરમેષ્ટિની. તો એ ઘનઘાતિ કર્મ વિહીન 34 અતિશય અને એ ઉપરાંત 8 પ્રાતિહાર્ય એટલે 42 આ સંયોગ રૂપે છે. અને અંતરમાં જે છે એ અનંત, એ ચતુષ્ટય હોય છે. અને આ રીતે એમને 11 ગણધર હતા. એમાં મુખ્ય કોણ હતા? એ પહેલા તો કેવા હતા, એનું નામ શું હતું? ઇન્દ્રભૂતિ. ત્રણ ભાઈઓ હતા ને, અગ્નિભૂતિ, વાયુભૂતિ અને ઇન્દ્રભૂતિ. કેવો એક પ્રકાર વિચારવા જેવો છે, પુરુષાર્થની ધારા ઉપડે તો પલટતા વાર નથી લાગતો. અન્ય મતમાં હતા અને એટલું જ નહીં, પોતાના શું હતું? અભિમાન હતું, અમને પાઠી છે આ રીતે. અને એ પણ ગુરદેવસિંહ ઘણી વાર યાદ કરે ધૌલામાં આ પ્રશ્ન કે ઇન્દ્રે 66 દિવસ સુધી હું કામ રાખજો, વેલા કેમ ન બોલાય? શું કહે એવું કઈ કાળ લદી બસ કાળ ઉપર છોડી દેવું બધું? અહીંયા તો મહેનત કરીને કરવું પડે, એમ કાળ ઉપર થોડી છે, મહેનત કરવી જોઈએ કે નહીં? આજે ગુરદેવ પૈસા કમાણા છે ને, પૈસા કમાણા છે કે પૈસાનો યોગ બન્યો છે? તે પૈસા કમા, ગુરુદેવ બહુ સરસ, એક કમાણી નથી, પેલું તે પૈસા મેળા પણ નથી, પૈસાનો યોગ બન્યો છે. એ કમાણી છે જ નહીં, કમાણી તો એનું નામ કહેવાય આનંદનું વેદન આપે. એ જે સંયોગ થયો છે એ કોઈ આનંદનું વેદન નથી, નથી તો મેળવવાની આકૃતા છે અને મેળા પછી ભોગવવાની આકૃતા છે અને વધારવાની તૃષ્ણા છે. જે આનંદનું વેદન જ ના આપે એને કમાણી શું કહેવી? અને એ મહેનત નથી, આપણો વિકલ્પ છે. પણ શું થાય એમ કેમ માની શકાય? આટલી બધી પ્લાનિંગ કરીને બધું વિચારીને કઈ કર્યું, તમે આમ સિમ્પલી કહી દો, શેનાથી મેળ્યું છે? પુણ્યના ઉદયથી કાંઈ અમારી એક કન્સિડર્સ નહીં, પણ આટલું અમે મહેનત કરી બધી. કરતાપણાનો અભિમાન છોટું બહુ જ દુર્લભ છે. 24 કલાક કરતાપણું જીવનમાં ઘૂંટાણું હોય અને કરતાપણા દ્વારા અભિમાનનું પોષણ હોય. જગતમાં કોની, જેને ગુજરાતીમાં કઈ બોલબાલા કોની હોય, કરતાપણાને લોકો ખુશ છે. જૈન દર્શનમાં જ્ઞાતાપણાની કિંમત છે અને જગતમાં કરતાપણાની છે. કેમ? માર્ગમાં જ્ઞાતાપણાની કેમ કિંમત છે? તું જ જ્ઞાન સ્વભાવી છો, જ્ઞાન સ્વભાવીમાં જ્ઞાતાપણું નો જ બીજું શું હોય? સાકરની કિંમત શેનાથી છે? શા માટે? સ્વભાવ છે એનો, જેનો જે સ્વભાવ એનાથી એની કિંમત હોય ને, એનાથી એની ઓળખાણ હોય ને. તો આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન સ્વભાવ છે. તો જ્ઞાતાપણું એ જ એની કિંમત છે. પણ જ્ઞાતાપણું છોડીને કરતાપણામાં, તો એ પ્રશ્ન છે કે કેમ સહજ વસ્તુના પરિણામમાં કેમ પ્રશ્ન પૂછવો નહીં? સહજ સ્વભાવનો સ્વીકાર હોય, સહજ સ્વભાવમાં તર્ક ન હોય, સહજ એવો યોગ જ. એમાં બીજી રીતે વિચાર, કયો યોગ? લાયકાત પાત્રતા યોગ્યતા કોની? કોની લાયકાત પાત્રતા યોગ્યતા કોની? કોની? બધાની. ઇન્દ્રભૂતિની યોગ્યતા, વાણીના પરમાણુની છૂટવાની યોગ્યતા, સમોસણમાં આવનારા જીવોની યોગ્યતા, બધી જ પર. અને બધાનો શું થઈ ગયો એક? હવે આવો સહજ સુમેળમાં કોણ કોને મેળવવા ગયું? એક જ કામ નથી, કેટલાના સુમેળ, કેટલાના જીવોના પુનનો ઉદય, પરમાણુનો વાણી રૂપે પરમાણુનો ઉદય, એ ગૌતમ ઇન્દ્રભૂતિને આવવાનો સહજ યોગમાં એ કરતા પણ ક્યાં વિચારે છે બધાનો એ સહજ યોગ બહેનો. તો એ 66 સહજ એવો ઇન્દ્રને ત્યારે વિકલ્પ આવવો, અવધિ જ્ઞાનથી જોવું કે કોની પાત્રતા છે, તો એ જોયું, એને કેવી રીતે લાવવો, એ બધો સહજ યોગ. અરે જગતના સહજ પરિણામમાં કરતા પણાનો સુકામ વિકલ્પો કરીએ, એ વાત ગુરુદેવે લીધું. જગતમાં તું એકલો છો કે અનંત પદાર્થ છે? તો અનંત પદાર્થ એના સ્વભાવથી ભરેલા છે અને એના પરિણામથી સ્વતંત્ર પરમે છે. તું એકલો નથી, અનંત પદાર્થ અને અનંતે અનંત પદાર્થ. ફરીથી આજે દ્રઢક્ષેત્ર કાળ ભાવની બહુ જ વાત. સર્વથા શબ્દ ગુરુદેવ આવ્યો તેમાં સર્વથા, સર્વથા એટલે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, અને જુદા છે તો એકબીજા કરે કેમ? એકબીજાના અડવા જ પણ નથી તો કરવા પણ કેમ હોય? તો સહજ બધાનો યોગ બહેનો, સૌધર્મ ઇન્દ્રને વિકલ્પ આવ્યો એ ત્યાં જઈને લાવે છે. જો એક વિચાર એ પણ પરિણામ વિચારવા જેવું છે કે એ ઇન્દ્રભૂતિને જયારે ઇન્દ્ર લાવે છે કે તારે કામ નહીં હોય તો તારા ગુરુ સાથે ચર્ચા કરે, તારું મારું લેવલ કઈ. જો અભિમાનમાં ક્યાં સુધી ઇન્દ્રને એટલું જ હતું, તે વખતે વિકલ્પ એના સને ચાલતા હશે, ઇન્દ્રભૂતિને ક્યાં ચાલતા હશે કે હું મારી દલીલ આ રીતે મૂકીશ એની, કારણ કે એની જ હતી ને ચર્ચાને એને પોતાની. પણ જ્યાં માનસ્તમને જોવે છે તો શું થાય છે જીવનમાં? આપણને એવા એક પરિણામો કેમ ન થાય? જીન મંદિર, માનસ્તમ કહો કે જીન મંદિર, જીનેન્દ્ર દેવની એક વિતરાગ મુદ્રાના જોતા આપણને આપણા બે અધિકતા છે. કઈ બે અધિકતા? ક્ષોભસમ જ્ઞાનની અધિકતા અને પુણ્યની પણ અધિકતા, બે પ્રકારે રહે છે. એ કેમ છૂટીને જાય? અરે વિતરાગતાની સામે આવા એક ક્ષણિક ક્ષોભસમની શું કિંમત? એ વિતરાગી પરમાત્મા સામે આવા સ્થૂળ પુણ્ય, બહુ જ આપણે માનીએ મને પુણ્યનો ઉદય નહી ઘણો છે. ચલો જેને હશે એને ઘણાને હશે કે નહીં, પૈસાથી આર્થિક રીતે શારીરિક બધું જ ઘણા પુન હશે ને? કેવા આપણા ફોફલા ગુજરાતીમાં કહે ને, ફોતરા જેવા પુન છે કે બધો યોગ હોય પણ ભાઈ ઘરે વહેલું જવું પડશે. શા માટે? શા માટે? ઘરે રસોઈ કરનાર 10 વાગે આવે તો મારે પ્રવચન મૂકવું પડશે. આવા તો પુન છે આપણે ઘણાના જીવનમાં એવું હશે ને કે ભાઈ પાણીનો ટાઈમ અત્યારના છે. આવા આપણે જેની અધિક, એક બહુ જીવનમાં વિચારવા જેવું છે કે બહુ જેને આપણે પુણ્ય અધિક માનીએ છીએ આ કેવા હોય છે કે કોકને કારણે શું છૂટવું? એક બાજુ એમ કહું જીણંદ ચંદ વાણી અનુપમ, બહુ જ વિચારવા જેવું છે પોતાના પરિણામોનું. ક્યાં હું માનું છું અને ખરેખર છે શું? તો અહીંયા તો એ યોગ બધો બન્યો અને પરમાત્માની વાણી એ છૂટી, એ બધું આજ કેવળ જ્ઞાન કલ્યાણકમાં આ બધું. અને એ ત્યારે ઇન્દ્રો આવીને મહોત્સવને કરે છે. હવે એમણે આખી આ ધારા કેવી રીતે કરી? એક સુંદર એનું મન વચન કાયાનો વિસ્તાર હતો, એને હવે શું કરના? સંકેલી, સંકુચિત કરના. યોગ મન વચન કાયાનો શું કહેવાય? યોગ. અને યોગને હવે શું કર્યા? ગુપ્ત કરનાર. ત્રણ ગુપ્તી તો ચારિત્રમાં હતી પણ હજી થોડોક અસ્થિરતાનો રાગથી પણતી બહાર ઉપયોગ બહિર્મુખતા એને પણ અંતરમાં કરી નાખ્યું. અને અંતરંગમાં જો જોડાણ પૂર્ણ થયું તો આત્માની પૂર્ણ શક્તિ ખીલી ગઈ અને એ જાગૃતિમાં રાગ દ્વેષનું વિરેચન થઈ ગયું. ખબર છે રેચલે અને વિરેચન, રાગ દ્વેષનો શું થઈ ગયો? અભાવ થયો. ભેદ તરફથી હવે અભેદ તરફમાં પૂર્ણપણે યાત્રા થઈ ગઈ. શું હતું? અંદરમાં પણ હજી શું રહેતો હતો? ભેદજન્ય અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ. હવે ભેદથી અભેદ તરફની અંતરયાત્રા પૂર્ણ થઈ तो क्षपक श्रेणी पर आरोहण करीने निमित्त रूपे पण जे घाती कर्म हतो एना क्षण थई गया अने पूर्ण चरम ज्ञान नो विकास थईने अपूर्णता नो ज्ञान नो अभाव थयो। जे मति श्रुत मद अवधि अने मन चारे होय ने तीर्थंकर ने ए चारे केवा होय अधूरा छे। पूर्ण ज्ञान नो चरम ज्ञान नो विकास अधूर ज्ञान नो अभाव थईने अनंत चतुष्टयने ए परमात्मा वितरागी बारमे गुणस्थाने तेरमे गुणस्थाने सर्वज्ञ अने हितोपदेशी ए थया। एमनु स्थान क्यांथी क्यां सुधी ऊपर वयुं जाय शिला ऊपर ध्यान करता होय मुनिराज रूपे अने केवळ ज्ञान थाय तो 5000 धनुष ऊंचे ए समोसणनी रचना थाय छे जेने चढ़वा माटे 20000 तो शू होय छे पगथिया। ए धर्म सभा मां अने एमां 12 सभा 8 भूमि अने दिव्य ध्वनि छूटे एमां 18 महाभाषा होय बधुं आवे पूजा मां पण अने 700 लोको जेम एक गुजराती भाषा होय पण एमां पाछू काठियावाड़ी जुदी नॉर्थ गुजरात नी जुदी कच्छी जुदी ते प्रकारे ए लघु भाषा अने ए ओंकार रूपे सर्वांगे थी वाणी छूटे छे जाने भव्यो ने माटे मुक्ति नी शू मळी मुक्ति नी शू मळी युक्ति मळी मुक्ति नो उपाय मेळ्यो। युक्ति नहीं आ युक्ति थी काम करे एम भव्य जीव जे सांभळे छे एने शू मळे छे ए जाने मुक्ति प्राप्त करवानी युक्ति मळे छे। आ रीते ए प्रसंग आपणे ए रीते उजवीए के जाने आपणा माटे फरीथी 2571 वर्ष पहेला पाछळ જઈને આપણે જાણી કે અત્યારના જ રોજુવાલી નદીના તીરેથી અમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિપુલાચલ પર્વત ઉપર એમણે દિવ્ય ધ્વનિની વર્ષા વરસાવી છે। ગુરુદેવસિંહે પણ આવા પંચકલ્યાણ પ્રસંગે એના મોક્ષ કલ્યાણ માટે વાત કરી। ભગવાનના કેવળ કલ્યાણકનો મહોત્સવ ભગવાનના આત્માએ સર્વજ્ઞતા પ્રગટ કરી અને સમોસણમાં ઓમ ધ્વનિ ખીરી એ ઓમ ધ્વનિ અભેદ અને એકાક્ષરી હોય। આપણી જેમ અક્ષર ને શબ્દોનો ખણખણ હોતો નથી અભેદ એકાક્ષરી ભગવાનની વાણી સામાન્ય જીવની જેમ એ ક્રમે અને ભેદવાળી ન હોય। ગણધરદેવ સુધી પણ જ્ઞાન કેવું છે ખણખણ રૂપે તો એના નિમિત્તે વાણી છૂટે છે તો વાણી પણ કેવી હોય છે ખંડખંડ છે આપણી ભેદવાળી ક્રમિક હોય છે અને એના માટે એક કલષ્ટિકામાં વાણી કેવી કીધી છે સર્વજ્ઞ અનુસારિણી। સર્વજ્ઞના જ્ઞાનમાં જેવું વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવ્યું છે એવું જ વાણી। તો જેમ જ્ઞાન કેવળ જ્ઞાન કેવું કામ કરે છે ક્રમે કરીને જાણે પેલા મધ્યલોક ને પછી ઉર્ધ્વ તો કેવી રીતે પેલા વર્તમાન કાળને જાણે કે ભવિષ્યને જાણે અક્રમે અભેદપણે અખંડપણે જ્ઞેય છે તો અક્રમપણે અભેદપણે જ્ઞાન એને વિષય કરી લે છે અને તો એને અનુસારી વાણી પણ કેવી છે એ પણ એક અખંડપણે છૂટતી હોય છે। જેવું જ્ઞાનમાં આવ્યું એવું તો આવે છે પણ એ પણ કેવી છે આપણે બોલીએ ભલે સિમંદર મુખથી ફૂલડા આપણે કહે છે ને પણ એમ ના સમજો કે સિમંદર ભગવાનની મુખ માંથી નીકળે નીકળે છે તો કેવી છે સર્વ આ તો આપણી ટેવ છે। શાસ્ત્રમાં પણ એવું આવ્યું છે કે જીન મુખ ઉદ્ભવ એમ શબ્દ આવે ને તો એ તે કથન પદ્ધતિ છે। તો જેમ હવે જ્ઞાન અભેદ અક્રમ રૂપ થઈ ગયું એમ વાણી પણ એ અભેદ અને એકાક્ષરી એને ક્રમ ને ભેદ નથી। ભગવાનની વાણી અભેદ અને એક સમયમાં પૂર્ણ રહસ્યને દર્શાવનારી હોય છે। ભગવાનની વાણીમાં એક સાથે બધું જ વસ્તુ સ્વરૂપ આવતું હોય છે અને એ વાત તો વિચારવા જેવી છે। ભગવાનની વાણી છે એની સરખામણીમાં આપણી પાસે કેટલું છે સરખામણી તો થાય ને કે એમની પાસે ઘણું છે એમાંથી આપણને જેટલું જ્ઞાનમાં આવ્યું એટલું વાણીમાં ના આવ્યું જેટલું વાણીમાં આવ્યું એટલું જીલાણું નથી, જેટલું જીલાણું એટલું લખાણું નથી, જેટલું લખાણું એટલું આપણી પાસે છે નહીં, જેટલું આપણી પાસે છે એટલું વાંચ્યું નથી, જેટલું વાંચ્યું છે એટલું યાદ નથી, વિચારવા જેવું કેટલી પાસે આપણી પાસે, અને છતાં શું માનીએ છીએ મને. અરે ગણદરદેવ જેવા પણ તીર્થંકરના કેવળનાની સામે કે અમે તો તરણા તુલ્ય છે, અને એની જગ્યાએ આપણને એમ થાય મને છતાં નિરાશ થવા જેવું નથી. શા માટે? જે કાંઈ છૂટી ગયો છે, વિસ્તાર છૂટ્યો છે, પ્રયોજનભૂત વાત હજી સચવાઈ રહી છે. અને એટલા માટે છ ડાળામાં એ શું વાત આવે, જીવાદી પ્રયોજન ભૂત તત્. જેનાથી મને ભેદજ્ઞાન થઈ શકે એટલું જ્ઞાન તો સચવાઈ રહ્યું છે નહીં, એટલું જ્ઞાન તો આપણો ક્ષમ છે એટલો આપણે. હા, જેટલો છૂટી ગયો એ શું છે, વિસ્તાર. તો મારે પ્રયોજન શેનું છે, વિસ્તારનું છે કે મૂળ વસ્તુનું છે? અને એટલા માટે તો પ્રવચન સારમાં આચાર્ય દેવ શું કહે છે, અતિ વિસ્તારથી બસતા. અમને ક્ષોભસમની અધિકતા નથી. કેવળી ભગવાન કેવળનાન વડે શું કરે છે, લોકાલોકને જાણવા રોકાય છે. કેવળનાનું કામ શું હોય, કેવળનાનું કામ શું હોય, લોકાલોકને જાણવું એ જ હોય ને. આપણે વ્યાખ્યા જે લઈએ છીએ, એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક ને યુગ પદ ને પ્રત્યક્ષ બધું જે કઈ એનું નામ શું કહેવાય, તો કેવળનાનું કામ શું છે, ના નહી હા શું છે એનું કામ શું છે. અરે જેમ કેવળી ભગવાન કેવળ જ્ઞાન વડે પોતાના કેવળ એક શુદ્ધ આત્માને સુતથી ખરે, જેમ છે ને જે સુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણ, કેવળ જ્ઞાન વડે એ પોતાના કેવળ શુદ્ધ આત્માને જાણે છે, માટે એ કેવા છે, કેવળી છે. તો અમે પણ અમારા શુદ્ધ જ્ઞાન વડે કોને જાણે છે, કેવળ એક શુદ્ધ આત્માને. ફરક વિષયનો નથી, જે આત્માને કેવળી ભગવાન એ જાણે છે એ જ આત્માને અમે શું જાણીએ છીએ, શ્રુત જ્ઞાન વડે. અને તેથી અમે શ્રુત કેવળીએ છીએ, અમને અધિક વિસ્તારની જરૂર નથી. આટલી તો ધારા જેમની હોય, જો અમરચંદ્રાચાર્ય દેવ જેવા સમર્થ ટીકાકાર આચાર્ય દેવ પણ કે અમને અધિક ક્ષોભશે નહીં, કારણ કે જે તત્વ જે કેવળ જ્ઞાનનો વિષય કેવળી ભગવાન પાસે એ વિષય અમને પ્રાપ્ત થયો છે. બસ અમારી સ્થિરતાનો હવે એક ફરક છે, એ તો ધારાએ અમે પૂર્ણ કરી લેશું. અમને હવે જગતની કોઈ જગતના વિષયની કે વિષય જેનાથી મળે એવા પુણ્યની અમને તૃષ્ણા નથી. જીવનમાં એ પોતાની ભલે અપૂર્ણતા છે, પણ વિષય અમને પૂર્ણ હાથમાં આવી. તો એ વાત અહીંયા ગુરુદેવજી એક 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 વિષય લઈએ વિચારીએ તો આપણને શું છે એની સામે, તો આપણે તો શું ગુજરાતીમાં કહીએ, કોઈ બોલવા જેવું નથી. એને છતાં આપણે કેવા મોહમાં અભિમાનમાં, ગુરુદેવજી બહુ શબ્દ વાપર્યા, મિથ્યા દ્રષ્ટિ માટે શું શબ્દ વાપર્યા છે, પાખંડી મહાપાપી શબ્દ વાપર્યા છે ને. એ કોના માટે હશે, કદાચ આપણે થોડી આપણે પાખંડી પાપી થોડી છે. અમે તો અહીંયા સુધી મિથ્યાત્વ જેવું કોઈ પાપ નથી. એ પાપનો જ્યાં સુધી ખેદ ને ખટક ને દુઃખ નહીં લાગે ત્યાં સુધી કાંઈ જ આગલું એક પગલું ભરવાના નથી. આ સમ્યક દર્શન જેવી ધર્મની શરૂઆત નથી, અને મિથ્યાત્વ જેવું કોઈ પાપ નથી. જીવનમાં એની આપણને ક્યારે પણ વિપરીતતા દેખાણ, શ્રદ્ધાની વિપરીતતા શું હોય અને શ્રદ્ધાનું સમ્યકપણું શું હોય, એ તો મૂળ આખો પેલો એ પાયો છે. તો ગુરુદેવજી પ્રવચનમાં કે અનંત ગુણનો અભેદ પિંડ સ્વરૂપ આત્માની શ્રદ્ધાને જ્ઞાન થવા છતાં, શેની વાત આવી, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થઈ ગયું, છતાં જ્યાં સુધી રાગ અને વિકલ્પ રહે છે ત્યાં સુધી વાણીમાં અભેદ કે એકાક્ષરી પણ સહજ હોય જ નહીં. વિકલ્પ્રિયો કયો વિકલ્પ્રિયો, અસ્થિરતાનો વિકલ્પ્રિયો તો પણ વાણીમાં જેમ કેવળી ભગવાનને એકાક્ષરીપણું ને અભેદપણું છે એવું નહીં થાય. જ્યાં સુધી ચૈતન્યમાં ભેદ કરવા વાળા ઉપાધિક ભાવ છે, ઉપાધિક ભાવ ભેદ કરવા વાળો ઉપાધિક ભાવ નહીં. બધું આવું બધું છે ઉપાધિક ભાવ એટલે ઉપાધિક ભાવ, ઔદયિક ભાવ, વિકલ્પ ભાવ. ઉપાધિ છે ને, વિકલ્પ શું છે? ઉપાધિ ભાવ છે અને વિકલ્પ જ ભેદ કરાવશે. એવું ક્યાંય આવે છે? ક્યાં આવે? અહીંયા તો આધાર દેવો પડે તો જ માનીએ ને, નહીં તો ન માની છે ને. 47 નહી છે એમાં વિકલ્પ નહી, અવિકલ્પ નહી, એના જ બીજા નામ ભેદ નહી ને અભેદ નહી છે. વિકલ્પ એટલે આમ કે ને કે તમારી પાસે કોઈ હવે વિકલ્પ બચ્યો નથી, બીજો કોઈ ઓપ્શન ઓલ્ટરનેટિવ એમ. જ્યાં એ ભેદ કરવા વાળો એ ઉપાધિ ભાવ છે, રાગ છે, શું કરશે? ભેદ કરશે, વિષયમાં ભેદ કરશે. આ ઠીક છે. તો એ જ્યાં સુધી ઉપાધિક ભાવ છે ત્યાં સુધી વાણીમાં પણ ભેદ પેડા વગર રહેશે નહીં. અને જ્યારે અભેદ ચૈતન્ય સ્વભાવમાં સ્થિરતા જામી તો એ ચૈતન્યમાં ભેદ કરવા વાળા ઉપાધિક ભાવ પણ નાશ પામે છે, રાગનો નાશ પામે છે, તો અખંડ કેવળ જ્ઞાન થશે અને આત્મા એ પૂર્ણપણે પ્રત્યક્ષ જાણવામાં હશે તો વાણી પણ સહજ અભેદ થઈ જશે. પણતી વિભાવેથી સ્તંભી, એક શરૂઆતમાં એકત્વ શ્રદ્ધાનું થયું, ચારિત્રની અધુરાશ થઈ ગઈ. સૌથી પહેલું શું થાય છે? વિભાવથી સ્તંભીને પણતી સ્વરૂપ તરફ ઢળે છે તો પહેલું શું થાય છે? શ્રદ્ધા એ એકત્વ, પણ ચારિત્રમાં અસ્થિરતા, અધુરાશ. અને હવે એ ચારિત્રની પણ અધુરાશ છૂટી જાય છે અને પણતી પણ, ઉપયોગ પણ હવે સ્વરૂપમાં એકત્વપણે પૂર્ણ થાય છે. તો જ્ઞાનની પૂર્ણતા, શ્રદ્ધાની અને ચારિત્રની અભેદતા, તો વાણી પણ અભેદપણે એ સહજ થઈ જાય છે. અરિયન ભગવાનની ઓમ એવી એકાક્ષરી વાણી કેમ નીકળે છે? એક જ ઓમ કેમ નીકળે છે? કે આ અંતરની વાત છે કે કેવળ જ્ઞાન દ્વારા. હવે જો કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, ભગવાનની વાણી એકાક્ષરી, બીજી ભાષામાં નિરક્ષરી, એ સુકામ છે કે કેવળ જ્ઞાન દ્વારા અભેદ ચૈતન્ય ભાવ અનુભવમાં આવતા નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં હવે વાણી પણ અભેદ નીકળે છે. જ્ઞાન અભેદપણે સ્વરૂપમાં જામી ગયું તો એના નિમિત્તે વાણી પણ કેવી છે? અભેદ નીકળે છે. જ્ઞાનમાં જેમ ક્રમથી જાણવું મટી ગયું, કેવળ જ્ઞાન થયું ક્રમે કરીને, તો પછી વાણી પણ હવે અક્રમે અભેદ નીકળે છે. એમાં ક્રમથી કહેવાનું હવે મટી જાય છે. જ્ઞાન અભેદ થયું, વાણી પણ અભેદ થઈ, પણ એકબીજાના કારણે નહીં. કયો સંબંધ છે? નિમિત્ત નિમિત્ત છે, પણ એકબીજાના કારણ નથી. અને જડ વાણીને તો ખબર પણ નથી કે ભગવાનને કેવળ જ્ઞાન થયું માટે અભેદ સહજ એવો યોગ બની જાય. ઘણાને આ પણ પ્રસન્ન થાય ને, વાણીને તો કઈ ખબર નથી આ જડ છે કે આ ચેતન છે, બે વચ્ચે કરતા કર્મ નથી, નિમિત્ત કઈ ખબર નથી ને, એટલે વાણીમાં તો ગમે તે આવી શકે ને. એમાં જોઈને ખબર વગર ગમે તે આવે ને. જ્ઞાન જાણે સમ્યક એને તો યથાર્થ આવે સમ્યક જ્ઞાનમાં, પણ વાણી તો 100% જડ છે કે સેમી સેમી જડ ને ચેતન, સેમી જડ ચેતન ખબર પડે ને, સેમી લિક્વિડ જેમ આવે ને જેમ, એમ વાણી કેવી હશે? સેમી ચેતન ને સેમી કથનચિત નહીં, તો 100% જડ. અને જડ હોય તો એને કાંઈ જ ખબર પડે નહીં. ક્યારેક ચેતન ને આત્માને કેવો કહી દે? જો આવું પણ એક વિચારવા જેવું છે, નિમિત નૈમિત્તિક સંબંધનો પણ નિયમ હોય છે. શું છે? બેનો કેવું હોય છે? નિયમ. કયો નિયમ? નૈમિત્તિક ને અનુકૂળ હોય એ જ નિમિત્ત હોય, અને નિમિત્ત ને અનુરૂપ હોય એ જ નૈમિત્તિક હોય. એમ ના સમજવું, નિમિત્ત ને એટલે ગમે તે એમ નથી. અને એનું તો ગુરુદેવ સરસ પાછો એક ન્યાય આપે છે, જેમ જીવ પૂતગલ ગતિ કરે તો શું કોણ નિમિત્ત હશે? ધર્માસ્થી કાય એનો અર્થ શું થયો? એનાથી થાય નહીં છતાં એનાથી વિરુદ્ધ ન હોય. ત્યાં અધર્મ દ્રવ્ય પણ હાજર છે, આકાશ દ્રવ્ય પણ હાજર છે, પણ નિયમિત રૂપે નિયમથી કોને કહેવાશે? કેમ અધર્માસ્થી કાય તો છે, આકાશ દ્રવ્ય તો છે, કેમ નહીં કહેવાય? કાળ દ્રવ્ય તો છે અનુકૂળ એના પણ. તો આવો સહજ, ભલે જળ છે પણ જળમાં પણ સ્વપરને કહેવાની તાકાત છે. જેમ જ્ઞાનમાં સ્વપરને જાણવાની તાકાત છે, તો જળમાં પણ સ્વપરને એ કહેવાની. તો જો ફરીથી ગુરુદેવ, જ્ઞાન અને વાણીનો એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે, અને અહીંયા જ આપણે શું કરીએ છીએ? ભૂલ કરીએ છીએ. નિમિત નૈમિત્તિક સંબંધની જગ્યાએ એક જ સમયના સમકાળના નિમિત નૈમિત્તિક સંબંધમાં કર્તા કર્મની કલ્પના બે એક જ સમયમાં હોય છે. જેમ કર્તા કર્મ પણ અલગ અલગ સમયમાં, પહેલા સમયે કર્તા અને બીજા સમયે કર્મ એટલે કાર્ય. પહેલા સમયે શું હોય, કર્તા હોય કે કર્મ હોય? કેમ પહેલા કરે પછી કર્મ હોય ને, પહેલા કરે પછી એક જ સમયમાં. એવી જ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પહેલા નિમિત્ત હોય કે પહેલા નૈમિત્તિક હોય? તો આ કાળની એક સમયનો સમકાળ અને કલ્પનામાં નિમિત્ત નૈમિત્તિકમાં કર્તા કર્મ પણ. તે નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે કે જ્ઞાન પૂર્ણ થાય, જ્ઞાન અભેદ થાય તો વાણી પણ અભેદ થઈ જાય. જીવને કેવળ જ્ઞાન થયું હોય અને વાણી ભેદવાળી ક્રમે નીકળે એમ બનતું નથી. એક વાત, હવે દિવ્ય ધ્વનિ નિરક્ષરી હોવા છતાં, નિરક્ષરી એટલે આપણી જેમ ખણખણ તો નહીં, કખગ જેવા જે છે ને અક્ષરો એવું પણ નથી, છતાં સાંભળનારને તો અક્ષર સહિત સાંભળવામાં આવે છે. આપણે એક નિમિત્ત નિમિત્તે જ્યાં ભગવાનની વાણી ખરે છે, માની લો આપણે સમસણમાં બેઠા છીએ, આપણા કાન સુધી જયારે એ આવે છે ત્યારે એ ભાષા વર્ણના શબ્દરૂપના પરમાણુ એકાક્ષરી હોય છે, ઓમ ધ્વનિ. અને જ્યાં અંદર જાય છે તો એ કહેવાય છે શબ્દરૂપે. આવું બધું કોણ કરતું હોય? કઈક સિસ્ટમ કો કે ગોઠવી હશે ને. એના બધા જ દ્રષ્ટાંતો છે. એક ખોરાક લઈએ છે, મોઢામાં જાય છે, પછી એમાં બાયફર્કેશન થાય ને, કોઈ લોહી રૂપે જાય, કોઈ હાડકા રૂપે, કોણ છે? અરે ફરીથી કુદરતની સહજ રચના છે. સહજ બધું કે ત્યાં કઈક સિસ્ટમ વાળા ખાડા, અલ આપણે શું કહીએ, કમ્પાર્ટમેન્ટ જેમ કા હોય છે ને, ડિવિઝન, કે તારે અહીંયા જવાનું, તારે અહીંયા શું છે બધું. સહજતાના યોગમાં વિકલ્પ છોડ હવે. તો એ સહજપણે એ વાણી એ છે નિરક્ષરી, અને શ્રોતાના જ્યાં અંદરમાં પ્રવેશે છે પોતપોતાની ભાષા રૂપે, પણ એનું પણ દ્રષ્ટાંત છે. વરસાદનું પાણી એક રૂપે હોય છે, અને જ્યાં જમીનમાં વૃક્ષમાં જાય તો લીમડામાં જશે તો પાણી કેવા રૂપે થઈ જશે? કડવાશ રૂપે. અને આંબામાં જશે તો કેવા રૂપે? મીઠાશે, સહજ રૂપે. એવું છે. તો એ સાંભળનારને અક્ષર સહિત સાંભળવામાં આવે છે. બધા પોતપોતાની ભાષામાં એક વાત, બધા પોતપોતાની, એટલે બધા એટલે કોણ? ત્યાં તિર્યંશ પણ હશે, મનુષ્ય ને દેવો તો છે પણ તિર્યંશ એક વાત, અને પોતપોતાની યોગ્યતા અનુસાર સમજી જાય. એક પણ એ પણ છે. યોગ્યતા કેમ લીધી? પોતપોતાની યોગ્યતા. અરે જો યોગ્યતા પોતપોતાની ન હોત તો જેમ ગણધર દેવને 12 અંગનું તો બધાને થઈ જવું જોઈએ. કેટલી પોતાની સ્વાધીનતા છે. કેવળ જ્ઞાન પૂર્ણ છે, વાણી પૂર્ણ કે છે, અને પણમન યોગ્યતા અનુસાર. બે નિમિત્તના યોગમાં શું છે? પૂર્ણતા છે. અને પણમનમાં શું છે? પણમનમાં પૂર્ણતા છે, અપૂર્ણતા છે કે વિપરીતતા છે? વિપરીતતા હોય ભગવાનની વાણીનો વિરોધ કરીને તેની યોગ્યતા એવી છે. યોગ્યતામાં કેટલો પ્રકાર? ઓલામાં તો અરે જો નિમિત્તથી કાર્ય થતું તો બધાને એક કેમ ન થયું? એ ભગવાનની વાણી સાંભળીને આરાધના કરનારા જીવો જેમ તૈયાર થાય છે એમ વાણી સાંભળીને વિરાધના કરીને નરકમાં જવા વાળા જીવો તૈયાર થાય. શું કરે વાણી, શું કરે? આ બધા જ ખરેખર વિચાર કરીએ આ બધું શેમાં આવ્યા? આવા પ્રથમાનુયોગને વાંચીને પણ અધ્યાત્મના સિદ્ધાંત ખબર પડી શકે. આ તો બધું એમાં જ આવે ને, પ્રથમ વાણી ને ભગવાનનો ઇતિહાસમાં એ પણ એક શું જાહેર કરે છે કે વસ્તુ સ્વરૂપના સિદ્ધાંતો છે. કે નિમિત્ત શું કરે એના માટે સરસ શબ્દ શું છે? અકિંચિત કર છે. નિમિત્ત કોને કહેવાય? ફરીથી એનો પ્રભાવ તો પડે કે નહીં, અસર તો પડે કે નહીં? સાચા દેવ શાસ્ત્ર ગુરુના યોગમાં હોય તો શું થાય? ધર્મ કરવાનું મન થાય કે નહીં? અને બીજાના સંગમાં રહીએ તો? અને શાસ્ત્રમાં એટલા માટે આપણને સૂચના પણ આપવાની કે કોની સાથે રહેજે? અધિક ગુણીના સંગમાં, હીન ગુણીના. તો તમે જો નિમિત્તથી ન થતું હોય તો શું કામ આવું કયો છે? આખો બધો પોતપોતાની યોગ્યતા અનુસાર છે. ભગવાનનું શરીર સ્થિર હોય, હોઠ અને મુખ બંધ હોય અને સર્વાંગે એ વાણી છૂટતી હોય છે. જેના નિમિત્તે દિવ્ય ધ્વનિ કરે એવા પરમાણુ ક્યારે બંધાણ હતા? ક્યારે બંધાણ હતા? આજે વાણી છૂટી તો એ સમ્યક દર્શનની ભૂમિકામાં બંધાય છે અને કેવળ જ્ઞાનની ભૂમિકામાં છૂટે છે. તીર્થંકર પ્રકૃતિ બાંધતી હતી ને જયારે, ત્યારે શું હતું? મિનિમમ શું હતું? સમ્યક દર્શન. મુનિ દશાએ હોય પણ મિનિમમ શું હોય? તો બંધાણ હતા ક્યારે? સમ્યક દર્શનની ભૂમિકામાં. છૂટા ક્યારે? કેવળ જ્ઞાનની. ભગવાનને પૂર્વે ત્રીજા ભાવમાં દર્શન વિશુદ્ધિ આદિ ષોડશ કારણ ભાવનાનો વિકલ્પ હતો અને ત્યારે શું ભાવના હતી? વિકલ્પ શું હતો? અહો જગતના જીવો આત્માને સમજીને ધર્મને પ્રાપ્ત થાય. આ તીર્થંકર પ્રકૃતિ બંધાય ત્યારે કેવા સહેજે વિકલ્પ હોય છે? હું એને પમાડી દઈશ, કલ્યાણ કરી દઈશ એમ નહીં, એ પોતાના જ આત્માને સમજીને ધર્મ પ્રાપ્ત કરે. આવા ધર્મ વૃદ્ધિના વિકલ્પના નિમિત્તે તીર્થંકર નામ કર્મના જડ રચકણ બંધાઈ ગયા. બાંધ્યા નહીં, બંધાઈ ગયા. એ પણ કેવા? નામ કર્મના જડ રચકણ. અને તો પછી જયારે એ વિકલ્પ છોડીને બાંધ્યા ત્યારે શું હતો? વિકલ્પ. અને વાણી છૂટે છે ત્યારે વિકલ્પનો અભાવ. સમ્યક દર્શન ભૂમિકામાં બાંધ્યા, કેવળ જ્ઞાનમાં છૂટે. વિકલ્પ હતો બંધાણા અને વિકલ્પનો અભાવ થયો તો વાણી રૂપે પણ મન થયું. તો એ વિકલ્પ છૂટીને અભેદ સ્વભાવ પ્રગટ થયો ત્યારે ધર્મ સભામાં અભેદ એવી ઓમ ધ્વનિ છૂટી. આ ગુરુદેવસિંહના પંચકલાણક વખતે અને હંમેશા જયારે પંચકલાણક ગુરુદેવસિંહની ઉપસ્થિતિમાં થતા ત્યારે શું થતું? આવું જ થતું. પેલો શું થતું? હવે તો ખ્યાલ હશે કે જે દિવસે કેવલ કલ્યાણક દિવસ હોય તે દિવસે શું હોય? પેલા શું હોય? અડધો દિવસ તો તપ કલ્યાણક એટલે મુનિ દશા આરદાન નો હોય છે ને, અને પછી કેવળ જ્ઞાન. તો એ કેવળ કલ્યાણક નું દેખાડે અને પછી ગુરુદેવસિંહ કેવળ જ્ઞાન પરમાત્માની દિવ્ય ધ્વનિમાં શું આવ્યું એ પોતા પ્રવચન રૂપે કહેતા, જે આપણે અત્યારના ગુરુદેવસિંહના અવાજમાં મૂકીએ. તો એ ગુરુદેવસિંહ એ વખતનું પ્રવચન છે કે પેલા ધર્મ વૃદ્ધિના વિકલ્પથી એ પરમાણુ બંધાણ હતા અને હવે જયારે વાણી છૂટે છે તો એ જગતના જીવોને ધર્મ વૃદ્ધિનું એ કારણ એટલે નિમિત્ત થાય. પેલી ભાવના અને હવે નિમિત્ત. જયારે બંધાણા ત્યારે પેલું સમ્યક્તાની ભૂમિકામાં શું હતું? વિકલ્પ હતો એટલે ભાવના હતી કે જગતના જીવો પોતાના આત્માનું કલ્યાણ કરે. અને હવે એ વિકલ્પ છૂટી ગયો તો હવે એ વાણીના એ કર્મના નિમિત્તે તીર્થંકર પ્રકૃતિના નિમિત્તે વાણી છૂટે છે તો બધા જીવોને ધર્મ વૃદ્ધિનું એ નિમિત્ત એ થાય છે. ભગવાનની વાણીને સમજનાર જીવ કોણ હોય? કોણ હોય? કોને કહેવાય ભગવાનની વાણી સમજનાર? સાંભળનાર નહીં, સમજનાર. સાંભળનારા તો ઘણા હશે, સમજનાર કોણ હશે? ભગવાને બતાવેલા અભેદ સ્વભાવનો જ આશ્રય કરવા યોગ્ય છે એમ જે સમજે છે. શું આ વાણીમાંથી કાઢવું પડશે? ફરીથી ભગવાનની વાણીમાં સર્વાંગ બધું જ આવે છે. આપણો ક્ષપક્ષમ એટલો નથી. અરે ગંધર્વદેવનો નથી એટલા, એટલું તો જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું કહી શક્યા નહીં તે પણ, અને જેટલું કીધું એના આનંદમાં ભાગે તો ઝીલાયેલું છે. તો આપણને ભગવાને જેટલું કહ્યું એટલું ઝીલી તો નહીં શકે તો નિશ્ચિતતા છે, પણ એટલું સમજવું વિસ્તાર છૂટી જશે, પણ મૂળ રહસ્ય હું ગ્રહણ કરી લઈશ. તો એ મૂળ રહસ્ય શું છે? જેમ બહારમાંથી વસ્તુ લેવા આપણે લાવીએ, કદાચ રસ્તામાં લાવતા લાવતા પેકિંગ તૂટી જાય, પણ વસ્તુ અગબંધ હોય તો ચિંતા ન કરવી. એમ વિસ્તાર ન હોય, ક્ષક્ષમ છે જ નહીં વિસ્તાર એટલો, અને તો શું કરવું છે? એ મૂળભૂત શું છે એનું? તો કે ભગવાને અભેદ સ્વભાવ જે બતાવ્યો છે એ જ આશ્રય કરવા યોગ્ય છે. અસ્થિમાં અને નાસ્તિમાં રાગનો એક અંશ પણ આદરણી નથી એમ જે સમજે છે તે જ ભગવાનની વાણીને સમજનાર છે એમ કહેવાય. અરે ભગવાનની વાણીમાંથી મા તુસ ને મારુસ એટલું આવડી ગયું, ભગવાનની વાણી સમજાઈ ગઈ છે. અને એ ભગવાનની વાણી સાંભળીને કદાચ અગિયાર અંગને નવ પૂર્વનું જ્ઞાન ખીલે, પણ જાણનારને જાણ્યો નહીં, જાણવા યોગ્યને જાણ્યો નહીં, તો એ ભગવાનની વાણી. જો બે વાત છે, બે વાત આમાં શું સાથે આવે, ચલો. એક ભગવાનની વાણીની વિશાળતા કે એટલું તો આપણી પાસે છે જ નહીં, તો એ એ વાણીમાં આટલી વાત આવવા છતાં પણ પૂર્ણ સ્વરૂપ ન કહેવાય, તે સ્વરૂપ કેવું હશે? અને સાથે બીજી વાત, પૂર્ણ આવ્યું નથી પણ અનુભવી શકાય એટલી વાત રહી ગઈ છે. શું છે? મને મિષ્ટાન કેમ બને એનો વિસ્તાર નથી ખબર, પણ એ નાનો સેમ્પલ લઈને પણ સ્વાદ લઉં છું, મારું પ્રયોજન થઈ જાય છે એમ. અહીંયા અતિ વિસ્તારથી શબ્દ શું આવે? અલમ અલમ નહી, બસ થા હજી નથી કરતા. બસ જેમ અધિક પુણ્યની તૃષ્ણા છે એમ અધિક ક્ષોક્ષમની તૃષ્ણા છે. હજી આ શાસ્ત્ર જાણી લઉં, ભણી લઉં. પતા શાસ્ત્ર એમાં ખોટું શું કર્યું? એમાં ખોટું નથી ને? નવા નવા શાસ્ત્રો અભ્યાસ કરીએ, વાંચીએ. ભાવના ઘૂંટવાનો નિષેધ નથી, પણ મૂળ પ્રયોજન જ જો ક્ષોક્ષમ વધારવાનો છે તો વિપરીતતા છે. શાસ્ત્ર અભ્યાસનો નિષેધ નથી, પ્રોવાઇડેડ શું હોવી જોઈએ? શરત શું છે? રૂચિ ઘૂંટવી છે મારે, મારે મારી ભાવના ઘૂંટવી છે અધિક ક્ષોપસમની. અરે ક્ષોપસમ આવેલો ભૂતકાળમાં કઈ ચાલ્યો ગયો છે, મારે હવે એ રૂચિની ધારા એવી પ્રગટ કરવી છે કે જે મને પાત્રતામાંથી પ્રણમન કરાવે અને અધુરાશમાંથી પૂર્ણતા કરાવે. શું છે આપણી પાસે? શું છે? પાત્રતામાંથી શું કરાવે? પ્રણમન કરાવે. મારે એ રૂચિની ધારા જોવે છે જે મને પાત્રતામાંથી હવે શું કરાવે? પ્રણમન કરાવે. અને પ્રણમનની અધુરાશમાંથી શું કરાવે? પૂર્ણતા. આ ધ્યેયથી એક તત્વ અભ્યાસ છે, શાસ્ત્ર અભ્યાસ છે, જગતને દેખાડવા માટે કે ક્ષોપસમની અધિકતા માટે નથી. તો આવી રીતે અસ્થિ નાસ્તી સ્વભાવ જ આશ્રય કરવા યોગ્ય છે. રાગનો એક અંશ પણ આદરણી નથી એમ જો સમજે તે જ ભગવાનની વાણી સમજ્યો છે. જે રાગથી ધર્મ માને અથવા નિમિત્ત આદિ પર પદાર્થોથી ધર્મ માને, જે શિથિલતા અને નીચે પડવાની વાત માને, એણે ભગવાનની વાત એ સમજ્યો જ નથી. ટાઈમ થઈ ગયો. એક પૂર્વ ગુરુદેવજી સરસ વર્ષો પહેલા એ વાત કહેલી કે ભગવાન તીર્થંકર પ્રકૃતિ બંધાણી ત્યારે કઈ ભૂમિકામાં હતા? સાધક દશામાં જ્ઞાન નો અધુરાશ હતી અને અસ્થિરતા નો રાગ, બે હતું ત્યારે. એમાંથી ભગવાન ક્યાં પહોંચ્યા? અલ્પ જ્ઞાન માંથી પૂર્ણ જ્ઞાન અને રાગની અસ્થિરતા માંથી પૂર્ણ વિતરાગ. તો એ પોતે જો રાગને ટાળીને વિતરાગ થયા, અલ્પ જ્ઞાનમાંથી પૂર્ણ જ્ઞાની થયા, તો એમની વાણીમાં પણ એ તું રાગનો અભાવ કરીને વિતરાગ થજે, અલ્પજ્ઞપણું ટાળીને તું સર્વજ્ઞ થજે, એવી જ એમની વાત આવશે. જેવું કર્યું એવી જ વાત આવશે. તું હીણો થઈને નીચે પડી જાયશ ને રાગ કરવા યોગ્ય છે એ ભગવાનની વાણીમાં હોઈ શકે નહીં. પુરુષાર્થથી પૂર્ણતા પામવાની પોતે કર્યું અને એવું જ કરવાની એમની વાણીમાં આવે છે. તો આપણે પણ એક ભાવનાથી એ 2571 વર્ષ પહેલા મહાવીર પરમાત્માની એ વિપુલાચલ પર્વત ઉપરથી દિવ્ય ધ્વનિ ખરી એ સાર આપણને ગૌતમ ગણધરદેવ, પછી એની પરંપરામાં કોણ, વીરનો ધ્વનિ ગુરુ પરંપર કોણ, કુંદકુંદાચાર્ય દેવ, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ, અને એ જ કુંદકુંદાચાર્ય દેવની વાણીના વર્તમાન ભાવ આપણને ખોલીને જેમણે દિવ્ય ધ્વનિના વીરા ભૂલાવ્યા એવા ગુરદેશીના પરમ ઉપકારથી આવા તત્વ મેળા છે. તો ખરેખર કસાઈની રેલમ છે કે તત્વની રેલમ છે, પુણ્યની રેલમ છે કે આરાધનાની રેલમ છે. જીવનમાં થઈને આપણે પણ વીર માર્ગે ચાલીને કલ્યાણ